એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનોષ્ઠિ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા કવિની વાત કરવાના છીએ જેમનું નામ એમ કહી શકાય કે પશ્ચિમી સાહિત્યના ઇતિહાસમાં અમર છે, પુબ્લિયસ વર્જિલિયસ મારો. આપણે એમને વર્જિલ તરીકે ઓળખીએ છીએ. 70 ઈસવી પૂર્વે જન્મ અને 19 ઈસવી પૂર્વે અવસાન. રોમના મહાનતમ સાહિત્યકારોમાંના એક. પણ સવાલ એ છે કે આજે લગભગ 2000 વર્ષ પછી પણ વર્જિલ શા માટે આટલા મહત્વના છે?
હા, આ બહુ સારો સવાલ છે. જુઓ, વર્જિલ માત્ર કવિ નહોતા, એક યુગના સાક્ષી પણ હતા અને અમુક અંશે ઘડવૈયા પણ. એમનો જન્મ ક્યારે થયો? રોમન પ્રજાસત્તાકના છેલ્લા દાયકાઓમાં, અને એ સમય એટલે ભયંકર હિંસા અને અસ્થિરતાનો સમય હતો.
એટલે પોમ્પી અને જુલિયસ સીઝર જેવા મોટા નેતાઓ વચ્ચે જે સત્તા માટે ખેંચતાણ ચાલતી હતી એ સમયની વાત છે.
બરાબર, એ જ સ્પર્ધા. એના લીધે રોમ ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હતું. આવા ડર અને ઉથલપાથલના માહોલમાં વર્જિલનો ઉછેર થયો.
આજ એટલે જ નહીં, એમની કવિતામાં આપણને ભવ્યતા તો દેખાય છે, પણ સાથે સાથે એક ઊંડી ઉદાસી, એક માનવીય સંવેદના પણ અનુભવાય છે. અને એ પણ રસપ્રદ છે કે તેઓ કોઈ મોટા કુલીન પરિવારમાંથી નહોતા.
ના, બિલકુલ નહીં. ઉત્તરી ઇટાલીમાં માન્ટુઆ પાસે એક ગામડામાંથી આવતા હતા, સામાન્ય જમીનદાર પરિવાર.
તો આ ગ્રામીણ પૃષ્ઠભૂમિની એમના પર અસર પડી હશે એમની કવિતા પર?
ચોક્કસ. એમની કવિતામાં જે ધરતી સાથેનો લગાવ છે, ખેતી અને પ્રકૃતિનું જે વર્ણન છે, એ ખૂબ સહજ છે, ઊંડો છે. એ ખાલી આદર્શ ગામડાનું વર્ણન નથી, વાસ્તવિક અનુભવમાંથી આવેલું છે. એમનું આખું જીવન જુઓ તો પ્રજાસત્તાકનું પતન થયું અને ઓગસ્ટસ હેઠળ સામ્રાજ્યનો ઉદય થયો, આ બધું એમણે જોયું. તો આજે આપણે આ જ વાત કરીશું, એક એવા કવિ જેમણે સામ્રાજ્યના ગુણગાન ગાયા પણ સાથે સાથે એની માનવીય કિંમત પર પણ વિચાર કર્યો. આ જટિલ વારસાની આપણે ઊંડી તપાસ કરીશું.
ચોક્કસ. તો શરૂઆત કરીએ એ સમયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહોલથી. ઓગસ્ટિન યુગ. વર્જિલે મુખ્યત્વે આ સમયમાં લખ્યું. ઈસવીસન પૂર્વે 31માં એક્ટિયમની લડાઈ થઈ. ઓક્ટેવિયન, જે પછીથી ઓગસ્ટસ બન્યા, એમણે માર્ક એન્ટની અને ક્લિયોપેટ્રાને હરાવ્યા. પછી ઓગસ્ટસે શું કર્યું? એમનો મુખ્ય હેતુ શું હતો?
ઓગસ્ટસનો મુખ્ય હેતુ હતો સ્થિરતા લાવવાનો. દાયકાઓથી ગૃહયુદ્ધ ચાલતું હતું, એ પછી રોમમાં શાંતિ સ્થાપવી, જેને પેક્સ રોમાના કહેવાય છે, રોમન શાંતિ. અને બીજું, એમને પરંપરાગત રોમન મૂલ્યો, જે મોસ મયોરમ કહેવાય છે,
એટલે કે પૂર્વજોની રીતભાત,
હા બરાબર, એને ફરીથી સ્થાપિત કરવા હતા. લોકોમાં રોમન હોવાનું ગૌરવ જગાડવું હતું, એક રાષ્ટ્રીય ઉદ્દેશ્યની ભાવના લાવવી હતી.
અને આ મોટા કામમાં સાહિત્યનું શું સ્થાન હતું?
સાહિત્ય ખૂબ મહત્વનું સાધન બન્યું. ઓગસ્ટસના એકદમ નજીકના મિત્ર અને સલાહકાર હતા ગાયસ મેસેનાસ. એ કળા અને સાહિત્યના મોટા આશ્રયદાતા હતા. એમણે શું કર્યું કે પ્રતિભાશાળી કવિઓ અને લેખકોનું એક વર્તુળ બનાવ્યું, અને વર્જિલ એના કેન્દ્રમાં હતા.
ઓહ,
આ વર્તુળમાં વર્જિલના ખાસ મિત્ર કવિ હોરેસ પણ હતા, પછી પ્રોપર્ટિયસ, યુવાન ઓવિડ, આવા બધા દિગ્ગજો હતા.
એટલે આ કંઈ ખાલી મિત્રો ભેગા મળે એવું નહોતું, પણ એક રીતની ક્રિએટિવ લેબ જેવું હતું એમને.
બિલકુલ, એકદમ સાચી વાત. અહીં કવિઓ શું કરતા? ગ્રીક સાહિત્યની પરંપરાઓ, ખાસ કરીને હોમર અને હેસિયોડ જેવા મહાકવિઓ પાસેથી પ્રેરણા લેતા, એમની સાથે જાણે સંવાદ કરતા, પણ એને પછી રોમન સંદર્ભમાં ઢાળતા, રોમન મૂલ્યો સાથે, રોમન ઓળખ સાથે જોડતા.
એટલે ગ્રીક સ્વરૂપો લીધા, પણ એમાં રોમન આત્મા પૂર્યો.
બરાબર. અને એમણે લેટિન ભાષાને કવિતા માટે નવી ઊંચાઈ આપી.
એ સમયે ફિલોસોફીનું શું હતું? એપિક્યુરિયનિઝમ અને સ્ટોઇસિઝમ જેવા વિચારોની પણ અસર હતી એવું કહેવાય છે.
હા, ચોક્કસ. આ બંને દર્શન એ સમયના બૌદ્ધિક જીવનમાં ઘણા પ્રચલિત હતા. એપિક્યુરિયનિઝમ મુખ્યત્વે મનની શાંતિ, આનંદ અને દુઃખના અભાવ પર ભાર મૂકતું, જ્યારે સ્ટોઇસિઝમ તર્ક, કર્તવ્ય અને ભાગ્યના સ્વીકાર પર.
ઓકે.
આ બંને ફિલોસોફીએ વર્જિલ જેવા વિચારકોને, મતલબ ભાગ્ય એટલે કે ફેટમ, કર્તવ્ય એટલે કે પીટાસ, સુખ દુઃખ, આ બ્રહ્માંડમાં માણસનું સ્થાન આવા બધા ગહન પ્રશ્નો પર વિચારવા માટે એક વૈચારિક ભૂમિકા પૂરી પાડી અને વર્જિલની કૃતિઓમાં ખાસ કરીને એનિડમાં આ બંનેના પડઘા સંભળાય છે.
તો એમ કહી શકાય કે વર્જિલની કવિતા એક એવા સમયે રચાઈ જ્યારે રાજકીય ઉથલપાથલ હતી, એક નવો સાંસ્કૃતિક જુવાળ હતો અને ગ્રીક સાહિત્ય અને દર્શન સાથે ઊંડો સંબંધ હતો. ચાલો હવે એમના અંગત જીવન તરફ જઈએ. એમનું બાળપણ, એમનો ઉછેર કેવો રહ્યો?
આપણે વાત કરીએ એમ ઉત્તરી ઇટાલીના ગામડામાં જન્મ, સામાન્ય જમીનદાર પરિવાર, એટલે બાળપણ ખેતી અને પ્રકૃતિની વચ્ચે વીત્યું. પછી શિક્ષણ માટે ક્રેમોના ગયા, મિલાન ગયા અને છેલ્લે રોમ આવ્યા.
રોમમાં શું ભણ્યા?
મુખ્યત્વે રેટરિક, એટલે કે વક્તૃત્વ કળા, તત્વજ્ઞાન અને કદાચ થોડું ઘણું ચિકિત્સાશાસ્ત્ર પણ ભણ્યા હોય.
અને રોમમાં જ એમને એપિક્યુરિયન ફિલોસોફીમાં રસ પડ્યો, જે એમના સ્વભાવને થોડો અનુકૂળ આવ્યો હશે, કારણ કે એ શરમાળ અને એકાંત પ્રિય હતા એવું કહેવાય છે.
હા, એવું બની શકે. પણ એમના યુવાન જીવનમાં એક મોટી ઘટના બની જેણે એમના પર બહુ અસર કરી, જમીન જપ્તીની ઘટના.
હા, એના વિશે થોડું વધારે કહો ને.
ઈસવીસન પૂર્વે 42માં ફિલિપીનું યુદ્ધ થયું. એ પછી જે જીત્યા એમણે પોતાના સૈનિકોને ઇનામ આપવા માટે ઇટલીમાં ઘણા ખેડૂતોની જમીનો જપ્ત કરી લીધી. આમાં વર્જિલના પરિવારની જમીન પણ ગઈ અથવા જવાના જોખમમાં મુકાઈ. આ જે વ્યક્તિગત નુકસાન થયું, અન્યાયનો અનુભવ થયો, એ એમના મનમાં ઊંડે સુધી ઉતરી ગયો
અને એની અસર એમની લખાવટમાં દેખાય છે
સ્પષ્ટપણે. એમની પહેલી મુખ્ય કૃતિ છે એકલોગ્સ. એમાં ખાસ કરીને પહેલી કવિતામાં આ જે વિસ્થાપન છે, જે ગુમાવ્યાની પીડા છે, એ સ્પષ્ટ દેખાય છે. અને આ અનુભવ પછી કદાચ એમને થયું હશે કે કવિતાનો હેતુ ખાલી સૌંદર્ય નથી, પણ શાંતિ, સ્થિરતા અને કરુણાનો સંદેશ આપવાનો પણ છે. અને આ જ એકલોગ્સને લીધે એ મેસેનાસ જેવા મોટા લોકોની નજરમાં આવ્યા.
એટલે એમને આશ્રય મળ્યો, આર્થિક રીતે સદ્ધરતા મળી.
હા,
અને પછી એ કવિતા પર ધ્યાન આપી શક્યા.
બરાબર. એ પછી એ નેપલ્સ પાસે રહેવા ગયા અને શાંતિથી પોતાનું સર્જન કાર્ય કર્યું.
સરસ. તો હવે એમની મુખ્ય કૃતિઓ પર આવીએ. એમની સાહિત્યિક સફર કેવી રીતે આગળ વધી?
એમની સફર એક ક્રમમાં ચાલે છે. પહેલા પશુપાલન કવિતા, પછી ઉપદેશાત્મક કવિતા અને છેલ્લે મહાકાવ્ય. એટલે શરૂઆત થઈ ઇકલોક્સથી. એમને બુકોલિક્સ પણ કહે છે. આ લખાઈ લગભગ 39-38 ઈસવીસન પૂર્વે. આ 10 કવિતાઓ છે ભરવાડોના જીવન વિશેની. પેસ્ટ્રોલ કવિતા, આનું સ્વરૂપ ગ્રીક કવિ થિયોક્રિટસ પાસેથી લીધું છે.
થિયોક્રિટસમાં તો આદર્શ ગામડાનું જીવન, ભરવાડોના ગીતો વગેરે હોય છે. વર્જિલે એમાં શું અલગ કર્યું?
વર્જિલે આ આદર્શ દુનિયામાં પોતાના સમયની કડવી વાસ્તવિકતા ભેળવી દીધી. ગૃહયુદ્ધ, જમીન જપ્તી, રાજકીય અસ્થિરતા, આ બધું એમણે ભરવાડોના સંવાદોમાં વણી લીધું. એટલે એમની કવિતામાં એક બાજુ કાલ્પનિક સુંદરતા છે અને બીજી બાજુ ઇતિહાસની પીડા, એક અનોખો તણાવ ઊભો થાય છે.
રસપ્રદ.
અને આમાં જે ચોથી ઇકલોક છે એ તો બહુ જ પ્રખ્યાત થઈ. એમાં એક ભવિષ્યવાણી છે, એક દૈવી બાળકનો જન્મ થશે અને ફરીથી સુવર્ણયુગ આવશે.
હા, અને પછીથી ખ્રિસ્તી ધર્મમાં એને ઈસુના જન્મની આગાહી માની લેવામાં આવી. એટલે મધ્યયુગમાં તો વર્જિલ એકદમ ઋષિ જેવા બની ગયા. કેવી રીતે અર્થઘટન બદલાય છે સમય સાથે.
ઇકલોક્સ પછી
એ પછી આવે છે જ્યોર્જિક્સ, લગભગ 29 ઈસવી પૂર્વે. આ ચાર પુસ્તકોમાં ખેતી વિશેની કવિતા છે, પણ આ ખાલી ખેતી કેમ કરવી એની ગાઈડબુક નથી.
ના,
તો શું છે?
આ ડિડાક્ટિક, એટલે કે ઉપદેશાત્મક કવિતા છે. કંઈક શીખવવાનો હેતુ છે. પણ વર્જિલે આને એક ઊંડા દાર્શનિક સ્તર પર લઈ ગયા.
કઈ રીતે? એમાં શું મુખ્ય વિચારો છે?
જ્યોર્જિક્સ મૂળભૂત રીતે માણસના સંઘર્ષની વાત કરે છે. પ્રકૃતિ જે અસ્તવ્યસ્ત છે એના પર મહેનત અને જ્ઞાનથી વ્યવસ્થા લાવવાનો માણસનો સતત પ્રયાસ, એમાં કઠોર પરિશ્રમ, જેને વર્જિલ લેબર ઇમ્પ્રોબસ કહે છે, એની પ્રશંસા છે. ધર્મનિષ્ઠાની વાત છે. ઇટાલીની ધરતી પ્રત્યેના પ્રેમની વાત છે.
પેલી પ્રખ્યાત પંક્તિ આમાં જ છે ને, લેબોર ઓમનિયા વિસિટ ઇમ્પ્રોબસ.
હા, એ જ. અવિરત કઠોર પરિશ્રમે બધું જીતી લીધું. આ રોમન સંસ્કૃતિનો એક મુખ્ય આદર્શ હતો.
અને ફિલોસોફીની વાત પણ છે.
ચોક્કસ. જેમ કે એક જગ્યાએ લખે છે, ફિલિક્સ ક્વી પુત્યુત રેરુમ કોગ્નોસિરે કાઉસાસ, મતલબ સુખી છે તે જે વસ્તુઓના કારણોને જાણી શક્યો છે. એટલે કે જ્ઞાન અને સમજનું મહત્ત્વ. અને ચોથા પુસ્તકના અંતે ઓર્ફિયસ અને યુરિડિસની કરુણ કથા આવે છે, કલાની શક્તિ, પ્રેમ, મૃત્યુ, ખોટ આવા મોટા વિષયો પર ચિંતન છે. ઘણા લોકો તો જ્યોર્જિક્સને વર્જિલની સૌથી શ્રેષ્ઠ, સૌથી પરિપૂર્ણ રચના ગણે છે.
વાહ! અને હવે આવીએ એમની સૌથી પ્રખ્યાત કૃતિ પર, જે અધૂરી રહી ગઈ, એનિએડ, જે એમના જીવનના છેલ્લા દાયકામાં લખાઈ લગભગ 29 થી 29 ઈસવીસન પૂર્વે.
હા, રોમનું રાષ્ટ્રીય મહાકાવ્ય, 12 પુસ્તકોનું આ એપિક. આમાં ટ્રોજન યુદ્ધના એક હીરો એનિયસની કથા છે. ટ્રોયનો નાશ થાય છે, પછી દેવો એનિયસને કહે છે કે તારે એક નવું વતન શોધવાનું છે ઇટાલી. ત્યાં તારા વંશજો રોમ શહેર સ્થાપશે. એટલે એની શરૂઆત જ થાય છે આર્મા વિરુમ્પકાનો.
હું શસ્ત્રો અને તે માણસનું ગાન કરું છું.
બરાબર, યુદ્ધ અને નાયક બંને પર ફોકસ.
આમાં હોમરની અસર તો દેખાય જ છે, ઇલિયડ અને ઓડિસી જેવી. પણ એનિયસ એ હોમરના હીરો જેવો નથી, ખરું ને?
પણ જોઈએ છે કે ઓડિસીસ જેવો ચતુર પણ નથી. એનિયસનું મુખ્ય લક્ષણ છે પિએટાસ.
પિએટાસ એટલે?
એનો એક શબ્દમાં અનુવાદ મુશ્કેલ છે, પણ એમાં કર્તવ્ય, જવાબદારી, શ્રદ્ધા દેવો પ્રત્યે, કુટુંબ પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે, આ બધું આવી જાય. એનિયસ એવો હીરો છે જે પોતાની અંગત ખુશી, પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે. કેમ? કારણ કે એને એક દૈવી મિશન મળ્યું છે, પૂરું કરવાનું છે.
અને એમાં એને બહુ સહન કરવું પડે છે. પેલો કાર્થેજની રાણી ડીડો સાથેનો પ્રસંગ, એ તો બહુ કરુણ છે. પ્રેમ હોવા છતાં એને છોડીને જવું પડે છે. આ જ પેલી વર્જિલની ઉદાસી ભાવના છે જેની તમે વાત કરી હતી.
ચોક્કસ, એનિડ ખાલી રોમ કેટલું મહાન છે એ નથી કહેતું, પણ સામ્રાજ્ય બનાવવા માટે શું કિંમત ચૂકવવી પડે છે એ પણ બતાવે છે. એટલે જ પેલી પંક્તિ, સુંત લાક્રિમઝ રેરમ એ મેન્ટમ મોટાલિયા તાંગુંટ.
વસ્તુઓ માટે આંસુ હોય છે અને નશ્વર બાબતો હૃદયને સ્પર્શે છે.
હા, આખા મહાકાવ્યમાં વિજયની ગાથા તો છે જ, પણ સાથે સાથે આ કરુણા, આ સહાનુભૂતિ પણ સતત વહેતી રહે છે.
તો એનિયસ આ દુઃખનો સામનો કેવી રીતે કરે છે?
એ ઘણીવાર થાકેલો લાગે છે, દુઃખી લાગે છે. ક્યારેક તો એને આ મિશન પૂરું કરવાની ઈચ્છા પણ નથી થતી, પણ એ પોતાનું કર્તવ્ય નિભાવે છે. એના સાથીઓ હિંમત હારી જાય ત્યારે એ કહે છે, ફુરસાન એટ હાક ઓલિમ મેમિનિસે યુવા બીટ.
એનો અર્થ શું થાય?
કદાચ એક દિવસ આ દુઃખો પણ યાદ કરવું ગમશે. આમાં પેલું સ્ટોઇક દર્શન દેખાય છે, સહનશીલતા અને ભવિષ્ય માટે આશા.
એનિડ અધૂરી રહી ગઈ અને વર્જિલ તો એને સળગાવી દેવા માંગતા હતા, પણ ઓગસ્ટસે ના પાડી. તો આ અધૂરપથી કઈ ફરક પડે છે?
અમુક લોકો માને છે કે આ અધૂરપ એની શક્તિ ઘટાડતી નથી, પણ વધારે છે. જાણે એ ઇતિહાસની અધૂરપનું પ્રતીક હોય. કોઈ પણ મોટું નિર્માણ હોય, એની પ્રક્રિયા જટિલ હોય છે, એમાં મર્યાદાઓ હોય છે. આ અધૂરપ આપણને એના પર વિચારવા મજબૂર કરે છે.
તો જો ટૂંકમાં કહેવું હોય તો વર્જિલનું મુખ્ય સાહિત્યિક પ્રદાન શું ગણાય?
પહેલું, એમણે રોમ માટે એક રાષ્ટ્રીય મહાકાવ્ય આપ્યું, જેણે રોમન ઓળખને મજબૂત કરી અને ઓગસ્ટસના શાસનને એક પૌરાણિક આધાર આપ્યો.
બીજું,
એમણે ગ્રીક સાહિત્યના સ્વરૂપો લીધા, પણ એને લેટિન ભાષામાં રોમન સંવેદના સાથે એવી રીતે ઢાળ્યા કે એ અદ્ભુત બની ગયા. લેટિન હેક્સામીટર છંદને એમણે પૂર્ણતા આપી.
અને ત્રીજું,
જે કદાચ સૌથી અગત્યનું છે, એમણે મહાકાવ્ય જેવા મોટા ભવ્ય સ્વરૂપમાં મનોવૈજ્ઞાનિક ઊંડાણ ઉમેર્યું. પાત્રોના મનમાં ચાલતો સંઘર્ષ, કરુણા, દુઃખ, આ બધું લઈ આવ્યા, ખાસ કરીને એનિયસના પાત્ર દ્વારા. આ એમના સમય માટે બહુ મોટી વાત હતી.
એમનો વારસો કેટલો ફેલાયેલો છે?
ઓહો, ખૂબ જ વ્યાપક. પશ્ચિમી સાહિત્યમાં કદાચ હોમર પછી જો કોઈનો સૌથી વધુ પ્રભાવ હોય તો એ વર્જિલનો છે. એમના મૃત્યુ પછી તરત જ એમની કૃતિઓ શાળાઓમાં ભણાવવા લાગી. મધ્યયુગમાં જુઓ તો દાંતે એમને ડિવાઇન કોમેડીમાં પોતાના ગુરુ બનાવ્યા, માનવીય તર્થ અને જ્ઞાનના પ્રતીક તરીકે. પછી પુનરુજ્જીવન આવ્યું ત્યારે ફરીથી એમના મહાકાવ્યમાં લોકોને રસ પડ્યો. અંગ્રેજી સાહિત્યમાં જુઓ તો મિલ્ટનની પેરેડાઇઝ લોસ્ટ પર એમનો ઘણો પ્રભાવ છે.
અને અત્યારના સમયમાં આજે પણ વર્જિલ રેલેવન્ટ છે?
હા, ચોક્કસપણે. ટીએસ એલિયટ અને સીમસ હિની જેવા 20મી સદીના મોટા કવિઓ અને વિવેચકોએ વર્જિલની કવિતામાં જે અસ્પષ્ટતા છે, જે એમ્બિગ્યુટી છે, એના પર ધ્યાન આપ્યું છે. એમણે એ પણ જોયું કે વર્જિલ વિસ્થાપિતો, હારેલા લોકો પ્રત્યે કેવી સહાનુભૂતિ દર્શાવે છે. સામ્રાજ્ય બનાવવાની જે કિંમત ચૂકવવી પડે છે એના પર કેવી રીતે ચિંતન કરે છે.
એટલે વર્જિલનો બીજો અવાજ.
હા, એ જ. એક અવાજ સત્તાનો છે, વિજયનો છે, પણ એની પાછળ એક બીજું ધીમો અવાજ છે, કરુણાનો, દુઃખનો. અને આ બીજો અવાજ જ વર્જિલને આજે પણ એટલા જ મહત્વના બનાવે છે. જ્યારે આપણે યુદ્ધ, શરણાર્થીઓ, રાષ્ટ્રવાદ આ બધા મુદ્દાઓ વિશે વિચારીએ છીએ ત્યારે વર્જિલ યાદ આવે છે.
વર્જિલ વિશે કેટલીક બીજી રસપ્રદ વાતો પણ છે, જેમ કે ખૂબ શરમાળ હતા અને પરફેક્શનિસ્ટ પણ.
હા, એ વાત સાચી છે. કહેવાય છે કે એનીડ લખતી વખતે સવારે જે લખે એ બપોર પછી સુધાર્યા જ કરે, કાપકૂપ કર્યા જ કરે, દિવસના અંતે માંડ થોડી લીટીઓ ફાઇનલ થાય.
બાપરે, એટલે જ એ અધૂરી કૃતિ સળગાવી દેવા માંગતા હશે.
બરાબર, એ પરફેક્શનિઝમ જ હતું. અને પેલી વાત પણ મજાની છે કે મધ્યયુગમાં લોકો એમને જાદુગર અને ભવિષ્યવેત્તા માનતા હતા.
ખરેખર તો આપણે ઘણી બધી વાતો કરી, એમનું જીવન, એમનો સમય, એમની કૃતિઓ, વિચારો, વારસો. હવે અંત તરફ જઈએ ત્યારે એક વિચાર આવે છે. વર્જિલે જે નિયતિ, ફેટમ અને વ્યક્તિગત કર્તવ્ય કે બલિદાન, પિયેતાસ વચ્ચેનો તણાવ બતાવ્યો, શું એ આજે પણ આપણને ક્યાંક સ્પર્શે છે? જ્યારે આપણી પોતાની ઈચ્છાઓ અને સમાજની કે ઇતિહાસની માંગ વચ્ચે સંઘર્ષ થાય ત્યારે વર્જિનમાંથી શું શીખવા મળે?
આ બહુ ઊંડો પ્રશ્ન છે. અથવા કદાચ આપણે એમ પણ વિચારી શકીએ કે વર્જિલ જેવા કવિને વાંચવાથી શું ફાયદો? એમણે એક સામ્રાજ્યની ગાથા ગાઈ, પણ એમાં રહેલું દુઃખ પણ બતાવ્યું. તો શું એ આપણને કોઈ પણ સમયમાં રાષ્ટ્ર કેવી રીતે બને છે, સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે ઘડાય છે અને એ બધાની સાથે જોડાયેલી મુશ્કેલીઓ અને માનવીય કિંમતને સમજવામાં મદદ નથી કરતું? કદાચ વર્જિલની મહાનતા આ જટિલતામાં, આ અસ્પષ્ટતામાં જ છે. એ આપણને સહેલા જવાબો નથી આપતા, પણ વધારે ઊંડા પ્રશ્નો પૂછવા માટે પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.